રહેવાનો છે. જો તું આપ સ્વભાવે ખેલે આશા છોડી ઉદાસી સુરનર કિન્નર નાયક સંપત્તિ તું ચરણો કી દાસી ચેતન જો તું જ્ઞાન અભ્યાસી. તમે જો પરમા પૂતગલમાં પરિણમશો પ્રેરણા આપશો રાગદ્વેષ કરશો તો કર્મ આવશે, પણ જો સ્વમાં પરિણમશો સ્વભાવમાં રહેશો તો કર્મો નહીં આવે. કર્મો આવે છે અને જાય છે એ વાત ખરી, પરંતુ રાગદ્વેષ ન થાય તો કર્મો આવે નહીં. રાગદ્વેષ કરો તો કર્મો આવે અને તે ન કરો તો કર્મો જાય. કર્મોનો ઉદય હોય અને કર્મો બળ્યા હોય પણ તે બળ કરતા તમે તમારું બળ વધારે વાપરો તો કર્મનો નિકાલ થઈ જાય એ વાત પણ ખરી, પણ કર્મો કરવા તે આત્માનો મૂળ ધર્મ કે સહજ સ્વભાવ નથી.
શિષ્યની છેલ્લી શંકા છે કે આત્મા અસંગ છે અને પ્રકૃતિ કર્મબંધ કરે છે. એના જવાબમાં ગુરુદેવ કહે છે કે કેવળ ખોત અસંગ જો ભાસત તને ન કેમ. જો આત્મા એકલો અસંગ હોત તો તને અનુભવ ન થાત. તને અનુભવ થતો નથી પરંતુ તને સંગનો અનુભવ થાય છે, રાગદ્વેષનો અનુભવ થાય છે, માટે અસંગ છે પરમાર્થથી. પરંતુ જ્યારે આત્માને પોતાને સદગુરુની કૃપાથી અવલોકનથી અવગાહનથી સિદ્ધાંતોની સમજણથી ભાન થાય, જ્ઞાન થાય, સમજણ પ્રાપ્ત થાય કે તું ચૈતન્ય મૂર્તિ આત્મા છો, તને વિભવનો સંગ ન હોય, પરનો સંગ ન હોય એવું તારું ભાન તને જો પ્રગટ થાય, તને પ્રાપ્ત થાય તો તે વખતે તું પરમાર્થે અસંગ છો. અત્યારે તું રાગદ્વેષના સંગમાં છો. જો આત્મા હંમેશા કર્મરહિત હોય તો બે કામ થાય. એક તો તારામાં કશાયો રાગદ્વેષ વિભાવ ઉત્પન્ન ન થાત, અને રાગદ્વેષ કશાયો ન થાત તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ ન થાત, અને બંધ જો ન થાત તો તને અનુભવ થાત કે તારા કર્મનું આવરણ નથી. પરંતુ એક વાત જરૂર છે કે નિશ્ચય નહીંની અપેક્ષાએ આત્મા અસંગ છે, કર્મરહિત છે, પણ અસંગ દશાનો અનુભવ અત્યારે નથી.
પરમાર્થ શબ્દ માટે દ્રવ્યાન યોગના શાસ્ત્રમાં શબ્દ છે નિશ્ચય નહીં. નિશ્ચય નહીં થી કે પરમાર્થથી આત્મા અસંગ છે, પરંતુ આત્મા અસંગ હોય તો તને કેમ ન ભાસત, તને અનુભવતો કેમ નથી. પણ નિજ ભાને તેમ એ તો જયારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. અનુભવ એટલે નિજનું ભાન થવું, સમ્યક દર્શન એટલે નિજ ભાન. તેની વ્યાખ્યા નાનકડી લીટીમાં આપી છે. સમ્યક દર્શન કોને કહેવાય? સમ્યક દર્શનનો અર્થ નિજ ભાન. જ્ઞાની પુરુષો શું કહે છે? તારા ઉપર કૃપા કરે છે કે તને તારી દશાનું ભાન થઈ જાય. એનો અર્થ એ કે અત્યારે આપણે બેભાન છીએ, અભાન દશામાં છીએ. નિર્ગુણના જીવો અભાન દશામાં છે, બેભાન દશામાં છીએ, અને જ્ઞાની પુરુષો સભાન દશામાં છે. અભાન, બેભાન અને સભાન એમ ત્રણ અવસ્થાઓ છે. નિજ ભાન એટલે પોતાનું ભાન, પોતાને પોતાનું ભાન થાય છે, પોતાની પોતાને ખબર પડે છે. આપણે બીજાને એમ કહીએ છીએ કે તને તારું ભાન છે, તું કોણ છે? તો નિજ ભાન એટલે પોતાનું ભાન. અસંગ છે પરમાર્થી. તું પરમાર્થી નિશ્ચય નહીંની અપેક્ષાથી અસંગ જ છો, પરંતુ અત્યારે તારામાં કસાયો થાય છે, માટે જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ પણ થાય છે. તો જ્ઞાનાવરણાદિ આવરણ રહિત એવા આત્માનો અનુભવ તને કેમ થાય? જો હંમેશા આત્મા કર્મરહિત સદા જૂથ તો કર્મરહિત આત્માનો અનુભવ થાય, પણ તને એવો અનુભવ થતો નથી. અંદર તું જો રાગદ્વેષ થાય છે ને, દ્વેષ થાય છે ને, અહંકારની વૃત્તિ ઉઠે છે ને, કામ વાસના જાગે છે ને, માયા લોભ થાય છે ને, જગતના પદાર્થોનું આકર્ષણ તને થાય છે ને, ગમો અણગમો થાય છે ને, તો તું અસંગ છે ને. તું પરમાર્થી અસંગ છો, પણ એવી અવસ્થા તું હજુ પ્રાપ્ત કરી નથી. તું નિશ્ચય નથી અસંગ છો, કર્મ રહિત છો, પરંતુ આવી અસંગ દશાનો અનુભવ થશે ક્યારે? પણ નિજ ભાને તેમ, નિજનું ભાન થશે, પોતાનું ભાન થશે, પોતાના સ્વરૂપનું ભાન થશે ત્યારે થશે. આટલી બધી મહેનત આપણે શા માટે કરીએ છીએ? રોજ સત્સંગમાં જવું, પ્રવચનો સાંભળવા, રોજ શાસ્ત્રો વાંચવા, આ બધું શા માટે? કારણ કે એક જ કામ કરવું છે, નિજનું ભાન કરવું છે. કોઈ પણ હિસાબે નિર્ધુભાન કરવું છે. મજાની વાત તો એ છે કે 50-50 વર્ષથી આપણે આટલા જણા બેઠા છીએ પણ નિર્ધુભાન થયું નથી. આ બહુ નવાઈની વાત છે કે આપણો અનુભવ થતા વાર કેટલી પણ અનુભવ થતો નથી. આટલા બધા શાસ્ત્રો અને સિદ્ધાંતો વાંચ્યા, આટલા ઉપાયો કર્યા, પણ મૂળ મુદ્દો રહી ગયો, પોતાને પોતાનું ભાન થયું નહીં.
જેમ ડબ્બાનું ઢાંકણું મજબૂત બંધ થઈ ગયું હોય, ઉગડતું ન હોય, પછી ચારે બાજુથી ખોલવા તમે પ્રયત્ન કરો છો, ઊંચું કરો, નીચું કરો, ડબ્બો ઠપકારો, પણ ઢાંકણું કેમે કરી ખુલતું નથી. પરંતુ સાચો પ્રયત્ન થાય તો ખુલે, તેવું જ આ છે. તમે ચારે બાજુથી વાંચો, સમયસર વાંચો, અધ્યાત્મ સાર વાંચો, આત્મસિદ્ધિ અને વચનામૃત પણ વાંચો. આની પાસે જાઓ, તેની પાસે સમજવા જાઓ, પણ આપણે એટલા પાકા છીએ કે નીચ ભાન થવા દેતા નથી. નીચ ભાન આ મોક્ષની ચાવી છે. મોક્ષનો ઉપાય સાવ સરળ છે. અમે ગપ્પા નથી મારતા, અમે તમને વાસ્તવિકતા કહીએ છીએ, તેમ શ્રી સદગુરુ કહે છે. કેવળ હોત અસંગતો ભાસત તને ન કેમ. જો આત્મા અસંગી જ હોત તો તને અનુભવ કેમ ન થાય. આત્મા અસંગ છે તે તારી વાત સાચી, પણ નિશ્ચયથી પરમાર્થથી તો સાહેબ એ અનુભવ ક્યારે થાય. પણ નીચ ભાને તેમ પોતાને પોતાના સ્વરૂપનું જો ભાન થાય તો તેને એ આત્માનો સ્વાનુભવ થાય. ત્યાં સુધી એ આત્માનો સ્વાનુભવ થાય નહીં. આમ એક એક વાત લઈને સદગુરુએ શિષ્યની તમામ શંકાનું સમાધાન કર્યું. તેમણે નક્કી કરાવ્યું કે આત્મા કર્મનો કર્તા છે, પરંતુ આત્મા કર્મનો કર્તા તો જ થાય જ્યારે આત્મા પ્રેરણા આપે અથવા રાગ દ્વેષ કરે. રાગ સ્વભાવ છે, જડનો સ્વભાવ નથી. માટે જડ પ્રેરણા આપી શકે નહીં, જડ કર્મ કરી શકે નહીં, સહજ રીતે કર્મો થાય છે તેવું પણ નથી. આત્મા જો રાગ દ્વેષ નહીં કરે તો કર્મ પણ છે. આપણે તપાસી
કર્મો કરવામાં તારી શક્તિ ખૂબ વાપરે છે. વિભાવ કરવામાં શક્તિ જોઈ, રાગ કરવામાં, દ્વેષ કરવામાં, ક્રોધ કરવામાં પણ શક્તિ જોઈ. ક્રોધ કરે છે ત્યારે કેવી શક્તિ આવી જાય છે. ક્રોધમાં માણસ આખો પથ્થર ઉઠાવી લે છે. જેમ વિભાવ કરવામાં શક્તિ જોઈએ તેમ સ્વભાવમાં ઠરવામાં પણ શક્તિ જોઈએ છે. તો ભલા માણસ વિભાવમાં શક્તિ વાપરવા કરતા તારી શક્તિ સ્વભાવમાં ઠરવામાં વાપરની. નિજ ભાન કરીને પોતાની શક્તિ પોતાના સ્વરૂપમાં ઠરવા માટે વાપરવી, તેનું નામ મોક્ષનો માર્ગ. આ નિયમ હાઈવે છે, તે ખુલ્લો રાખ્યો છે. નિજ કરવું તે મોક્ષની ચાવી છે. પરમાર્થથી તું અસંગ તો છે જ, તું પૂછે કે અનંત. પરંતુ એ માટે એક શરત અનિવાર્ય છે કે સમ્યક દર્શન જો થશે તો જ તને અનુભવ થશે. આટલી વાત કરીને ગુરુદેવ શિષ્યને છેલ્લી વાત કરે છે.
કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ પ્રભા, અથવા પ્રેરક એ ગણીએ ઈશ્વર દોષ પ્રભા. તું એમ કહે છે ને કે ઈશ્વર પ્રેરણા આપે છે. આપણા હાથમાં રહેલું છેલ્લું સાધન પણ સદગુરુ ઝૂંટવી લે છે. છેલ્લું આપણું શસ્ત્ર એ હતું કે અમે શું કરીએ, ઈશ્વર જેમ કરામ કરીએ છીએ, તો એ પણ ઝૂંકી લીધું. મહાભારતમાં દુર્યોધન કહે છે કે ધર્મ જાણું છું પણ ધર્મમાં પ્રવર્તન કરી શકતો નથી. હું અધર્મને જાણું છું પણ અધર્મમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. હું પાપને જાણું છું પણ પાપ કર્યા વગર રહી શકતો નથી. હું સત્કર્મને જાણું છું પણ સત્કર્મ કરવાનો પુરુષાર્થ કરી શકતો નથી, કારણ કે ઈશ્વર મને જે પ્રેરણા આપે તે પ્રમાણે કરું છું. જુઓ, આ ડાયો દીકરો બાપને વગાવે છે. ઈશ્વર તો બાપ કહેવાય ને. હવે તમે એમ કહે છે કે મને દારૂ પીવાની પ્રેરણા આપે છે, આ મને દુષ્કર્મની પ્રેરણા આપે છે. આપણને કહેવાનું મન થાય કે તું કોને વગાવે છે, ઈશ્વર તેવો છે જ નહીં. અને ઈશ્વર કઈ પ્રેરણા આપતા નથી. ધારો કે પ્રેરણા આપે તો સારી પ્રેરણા આપે, સારી શિખામણ આપે, એ કઈ દીકરાનો હાથ પકડી દારૂના પીઠામાં ન લઈ જાય, એ એમ પણ ન કહે કે તારે જેટલો પીવો હોય તેટલો ધરાઈને પી લે. ઈશ્વર પ્રેરણા ન આપે, ઈશ્વર છે પણ તે કરતા નથી. પણ તેમને જગતની ઓળખાણ કરાવી, જગતનું ભાન કરાવ્યું, જગતનું જ્ઞાન કરાવ્યું કે જગત કેવું છે. ઈશ્વર કશું જ કરતો નથી, માત્ર હાજર. ઈશ્વર જગતનો કરતા નથી અને રચિયતા પણ નથી, એ જીવોના કર્મનો કરતા હોઈ શકે જ નહીં.
તમે એમ ન કહી શક્યા જૈનોની માન્યતા, જૈનોની માન્યતા નથી. જૈન તો એને કહેવાય જે સત્યનું સંશોધન કરે, સત્યની ગવેષણા કરે. સાચું જે હશે તે જ ઈશ્વર કહે છે. કેમ? ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો ઈશ્વરનો, પરમાત્માનો સ્વભાવ તો શુદ્ધ છે. શુદ્ધ સ્વભાવ માટે શબ્દ છે વિતરાગ સ્વભાવ. પરમાત્મા વિતરાગ છે, રાગ દ્વેષથી મુક્ત છે, મોહથી અને અજ્ઞાનથી પણ મુક્ત છે. પરમાત્મા નથી રાખી તો પરમાનંદથી ભરેલા છે. આવા હોવાના કારણે પરમાત્મા શુદ્ધ છે અને શુદ્ધ હોવાને કારણે પરમાત્મા પ્રેરણા આપી ન શકે. આવો ઈશ્વર જો પ્રેરણા આપે તો ઈશ્વરના પણ દોષ ઉત્પન્ન થાય. આપણને એમ થાય કે જો પ્રેરણા આપવી જોઈએ તો સારી આપે, ક્ષમા કરવાની પ્રેરણા આપે, ક્રોધ કરવાની પ્રેરણા શું કરવા આપે. ગુરુદેવ કહે છે કે શુદ્ધ આત્મ સ્વભાવ જેનો છે તે ઈશ્વર સારી કે નરસી કશી જ ઉપાધિમાં પડતા નથી. જંજાળમાંથી મુક્ત થવાની વાત નાની પુરુષોએ કરી. આટલા બધા જીવોની જંજાળમાં ઈશ્વર તો ઝંપલાવે તો શું લાગે છે તમને? થોડો વિચાર તો કરો. આપણે નાની જંજાળમાંથી મુક્ત થવાની વાત કરીએ છીએ તો ઈશ્વર શું આખા જગતમાં જાત જાતના નમૂનાઓને સંભાળવાની ઉપાધિ કરે? બધાને સાચવા, સમજાવવા, ઠેકાણે પાડવા કઈ ઓછી ઉપાધિ છે? ઈશ્વર આ શા માટે કરે? પણ તમે કહો કે ઈશ્વર પ્રેરણા આપે છે તો પ્રેરણા આપનાર ગુનેગાર બને છે. આપણી પાસે ત્રણ શબ્દો છે, કરવું, કરાવવું, કરતાને અનુમોદન આપવું. અનુમોદન એટલે કોઈ કોઈને મારતો હોય તો તેને ઉત્સાહ આપે અથવા મનમાં માને કે ઠીક હો રહા હે, આ અનુમોદન કર્યું કહેવાય. આમાંનું કંઈ જ ઈશ્વર કરે નહીં. ઈશ્વર કંઈ જ કહેતો નથી અને કરતો પણ નથી. ઈશ્વરને દોષનો ભાગીદાર ન બનાવશો. ઈશ્વર તો વિતરાગ છે, શુદ્ધ છે, મોહથી મુક્ત છે, અનંત જ્ઞાનમય છે. માટે ઈશ્વર કર્મ કરવાની પ્રેરણા આપે છે. તમે ન તેમ ન કહેવાય આટલી વાત કરી. છેવટનો સિદ્ધાંત સદગુરુએ આપ્યો છે જેનો વિચાર હવે પછી પ્રવર્તનમાં થશે. સિદ્ધાંત એમ કહે છે,
બસ વાત પૂરી થઈ, વિષય બદલાય છે. અત્યારે જે વાત ચાલે છે એને બરાબર સમજી લઈએ. આ જીવ કર્મની જવાબદારી પોતા ઉપર લેવા માંગતો નથી, આ શિષ્યની સચોટ રજૂઆત છે. શિષ્ય કહે છે, કરતા જીવ અને કર્મનો, સાહેબ હો વાતની એક વાત, આ કર્મનો કરતા જીવ નથી. હવે એને માટે થઈને એ જુદી જુદી પોતાની દલીલ આપે છે. કર્મનો કરતા કર્મ જ છે એનું સમાધાન સદગુરુએ આપ્યું કે કર્મમાંથી કર્મ થઈ શકે નહીં, સહજ સ્વભાવ છે કર્મનો. તો કે એ સહજ સ્વભાવ નથી, કારણ કે કર્મ રાગદ્વેષ વિના બંધાતા નથી, અને એ રાગદ્વેષ કરવાનું કામ તો જીવનું છે, એટલે એવો કોઈ સહજ સ્વભાવ નથી. રાગદ્વેષ એ તો વિભાવ છે, સહજ નથી. અથવા જીવનો ધર્મ કીધો તો પણ કે છે, કર્મ કરવા એ જીવનો ધર્મ પણ નથી. કારણ કે જો જીવની પ્રેરણા ન હોય તો કર્મ થતા નથી. કર્મ ત્યારે જ સર્જન થાય છે કર્મનું કે જ્યારે જીવ પ્રેરણા આપે છે ત્યારે. એટલે આત્માના પરિણામ જ્યારે બગડે છે, આત્માનો અધ્યવસાય જ્યારે મલિન થાય છે કષાયોના રંજન ભાવથી, કષાયોથી આત્મા જ્યારે રંજિત બને છે ત્યારે એને કહેવાય છે જીવનો અધ્યવસાય. આ અધ્યવસાય જ્યાં સુધી જીવમાં એક પણ પ્રકારની મોહનીયની પ્રકૃતિ છે ત્યાં સુધી એનો આ રંજિત સ્વભાવ રહે છે. એ રંજિત ભાવ એ કર્મ નિમિત્તનું કારણ બને છે. તો અહીંયા કહે છે કે ભાઈ, જો ધર્મ હોય જીવનો તો એ જીવનો ધર્મ હોય તો જીવથી ક્યારેય વેગળો ન થાય, છૂટો ન પડે. જીવ મુક્ત થાય તો પણ એ કર્મ કર્યા જ કરે, કેમ કે તેનો ધર્મ છે. જેમ જ્ઞાન એ જીવનો ધર્મ છે, સુખ એ જીવનો ધર્મ છે, દર્શન એ જીવનો ધર્મ છે, વીર્ય એ જીવનો ધર્મ છે, તપ એ જીવનો ધર્મ છે, ઉપયોગ એ જીવનો ધર્મ છે. જો એ હોય અને એમ જો તું કહેતો હોય કે કર્મ એ પણ જીવનો ધર્મ છે, તો મોક્ષનો શું અર્થ? જીવ કર્મથી મુક્ત થાય, સર્વ કર્મથી સર્વથા મુક્ત થાય, સર્વ કર્મથી સર્વથા મુક્ત થાય, એ અવસ્થા મોક્ષ. કારણ કે કર્મ એ બંધ છે. એટલે જો જીવ કર્મ કરતો હોય તો જીવ બંધ પણ કરે છે ને જીવ મોક્ષ પણ કરે છે. તો આ જીવનું સ્વરૂપ હજી સમજ્યો નથી, અથવા જીવનું સ્વરૂપ સમજાતું નથી. તું રાગદ્વેષ ન થાય તો કર્મ ન આવે, અને કર્મનો ઉદય પણ માનો કે હોય, પણ જીવનું પોતાનું બોધબળ જો બરાબર હોય, રાગ દ્વેષ કર્મના બળ કરતા જ્ઞાન બળ વધારે હોય, તો શું થાય? કર્મનો નિકાલ થઈ જાય, શરીરમાં રોગ આવે, પણ આપણી પ્રતિકાર શક્તિ સરસ છે, શરીર સાબુત છે, તંદુરસ્ત છે, મજબૂત છે, તો સામાન્ય હવા ફેર થાય તો એનાથી શરદી ન થાય, રોગ ન થાય. વાતાવરણમાં કંઈ ને કંઈ ફેરફાર તો થયા કરે, ખાવા પીવામાં ફેરફાર થાય, હરવા ફરવામાં ફેરફાર થાય, કંઈ ને કંઈ જીવનના ક્રમમાં સંસારી જીવ સંયોગોમાં રહેતો જીવ એ એક ધારું જીવન જીવે નહીં કે ઘડિયાળની માફક કે યંત્રની માફક, તો કંઈ ને કંઈ ફેરફાર થાય. ઊંઘ ઓછી વધતી થાય, પરિશ્રમ વધતો ઓછો થાય, પ્રવૃત્તિ હાનિ વૃદ્ધિ થાય, આ તો બધું ચાલ્યા કરે, છતાં જીવ બીમાર ન પડે. ઉદય આ બધો આવે છે, છતાં જીવ બીમાર નહીં પડે, વ્યાધિગ્રસ્ત નહીં બને. શું કામ? કે એની શરીરની શક્તિ એવી છે કે બધું પચાવી લે છે. એની શરીરની શક્તિ વધારે છે અને આ બહારની શક્તિ છે એ ઓછી પડે છે. પણ જેની શરીરની શક્તિ નબળી છે, બાંધો નબળો છે, એની શક્તિ ઓછી છે, એને જરાક ફેરફાર થાય તો ખાવા ફેર થાય, સુવા ફેર થાય, પ્રવૃત્તિમાં ફેર થાય. હમણાં બહુ હરવા ફરવાનું હતું, હમણાં ઉપાધિ ઘણી હતી, હમણાં આમ થઈ ગયું, બહાર જવાનું બહુ થતું હતું, એ ચાર દી માંદા પડાવીના રહી. ભાઈ આ સ્થિતિ તો બધાને હતી, જે કઈ થયું એ કઈ તું એક હતો? બધા હતા, તારા ઘરના બધા હતા અને જે સમુદાયમાં તું હતો એ બધા હતા, પણ બધાને ન થાય, તને થઈ. તો એનો મતલબ એ થયો કે તારી શક્તિ પોતાની નિજ શક્તિ ઓછી હતી, તારી નિજ શક્તિ ઓછી હતી, એટલે બહારના પરિબળોનું, હવા ફેરનું, ઋતુ ફેરનું, આહાર ફેરનું, વિહાર ફેરનું જે પરિણામ આવે એ તારામાં આવી ગયું. તું અસ્વસ્થ થઈ ગયો, તને બેચેની થઈ ગઈ, તને બે દિવસ થયું કે કઈ ગમતું જ નથી, સુસ્તી આવે છે, કારણ કે તું એને પચાવી ન શક્યો, તારું બળ ઓછું પડ્યું. કર્મનો પણ ઉદય આવે, કર્મનો ઉદય ન આવે, કર્મના ઉદય વિના જીવન જ નથી. જીવન શું છે? શુભાશુભ કર્મનો ઉદય, એનું નામ જ જીવન. એવો વિચાર કેવી રીતે થાય કે કર્મનો ઉદય ન આવે? અરે કર્મનો ઉદય હતો એટલે તો જીવન જીવતું, દેહ શું કામ ધારણ કર્યો? કર્મને ખપાવવા માટે, કર્મને ભોગવવા માટે એ કર્મનો ઉદય આવવાનો છે, માટે દેહ ધારણ કર્યો ને. તો મને કર્મ નો આવવો જોઈએ, આ મને ક્યાંથી આવ્યો? પણ તને નો આવે તો કોને આવે? કેટલું વિચાર જુદી દિશામાં ચાલે છે. અરે ભાઈ, તને જે કર્મનો સંયોગ છે એ તારી સાથે એવો જોડાયેલો છે, કેમ કે એનો કરતા તું છો. તને નો આવે તો કોને આવે? હવે અજ્ઞાનથી એનો કરતા થયો છું, તો જ્ઞાનથી એનો ભોગતા થા તો તને નડશે નહીં. એટલે ઉદયમાં આવે, પણ કર્મોના બળ કરતા જો આત્માનું, ચેતનનું, વિચારનું, જ્ઞાનનું બળ, સમજણનું બળ જો વધારે વાપરીએ તો કર્મનો નિકાલ થઈ જાય. પણ કર્મનો નિકાલ થતો નથી, અને કર્મનો ઉદય આવે ત્યાં આ જીવ એની સામે હારી જાય છે. એટલે શું કરે છે? રાગદ્વેષ કરે છે, વિભાવ ભાવ કરે છે, કષાય ભાવ કરે છે, કોઈને કોઈના ઉપર દોષ આપ્યા કરે છે, અને કોઈને કોઈ નિમિત્તને વળગીને આર્ત ધ્યાન કરે, રૌદ્ર ધ્યાન કરે, આખો દી મગજની અંદર એ જ વિચાર કરે, મને આમ છે ને મને આમ છે ને મારે આમ થયું છે, કાં પોતાના શરીરનું અને કાં પોતાના સંબંધીઓનું, જે હડફેટે ચેડો એ પોતાના જ્ઞાન સિવાય એ બધી જ ચિંતા કરે. ત્યારે પોતાની સમજણ સિવાય એ બધા આડોશી પાડોશી સગા સંબંધીઓ બહાર વિદેશમાં રહેતા જે હોય, આને આમ કર્યું, એને આમ ફોન કર્યો ને પછી આમ થયું, હવે કાંઈ નથી થયું. ભાઈ, તારી નબળાઈ, તારી મુશ્કેલી, આ તારી નિર્બળતા એના કારણે છે. તું ક્યાં આ જગતના પ્રપંચમાં ભળવા ગયો? આ ધર્મ નથી, આ કર્મ એ જીવનો ધર્મ નથી. જીવનો ધર્મ તો સ્વભાવ, સમતા, શાંતિ, સમાધિ જીવનો ધર્મ છે. હવે એ યાદ આવતો નથી. અને જીવનો કર્મ એ જીવનો ધર્મ. બધું આ ઉપાધિ કર્મને લઈને થાય છે, પણ કર્મ મારે લઈને થાય છે એ વાત સુધી પહોંચતો નથી. પ્રતિકૂળતા કર્મને લઈને થાય છે, આકુળતા કર્મને લઈને થાય છે, અશાંતિ અજંપો કર્મને લઈને થાય છે, બધી વાત સાચી, પણ કર્મ મારે લઈને થાય છે. એ કર્મ એ જીવનો ધર્મ નથી, એ સહજ થતા નથી, એ કર્મ કર્મને નિર્માણ કરતા નથી. તારી પ્રેરણા ન હોય, તારી પ્રેરણા ન હોય તો કર્મનું સર્જન થવું શક્ય નથી. કારમણ વર્ગણા કરોડો વર્ષો સુધી આ પૃથ્વીની અંદર ને લોકમાં પડી રહે, પણ જીવ જો એને પ્રેરણા ન આપે તો કારમણ વર્ગણામાંથી કર્મનો બંધ થાય, કર્મમાં રૂપાંતર પણ ન થાય. વર્ગણા જ રહે, એ વર્ગણા જ રહે, કર્મમાં રૂપાંતર ન થાય એનું. અને કર્મમાં રૂપાંતર થાય તો પછી એની રચનાનું રૂપાંતર થાય, ફળનું રૂપાંતર થાય, રસનું રૂપાંતર થાય, સ્થિતિનું રૂપાંતર થાય. પણ જો કર્મમાં રૂપાંતર થાય તો ચાર વાત બને, પ્રકૃતિ, પ્રદેશ, રસ અને સ્થિતિ. પણ કર્મ જ ન બને, કર્મણ વર્ગણા જ છે, એને આ ચાર ધર્મ નથી, આ એના ચાર લક્ષણો નથી. જેમ કહું કે માટીમાં ઘડો થવાની તાકાત, વિવિધ પ્રકારના અનેક પ્રકારના પાત્રો બનવાની તાકાત, કુંભ પણ બની શકે, મદિરાનું માટલું પણ બની શકે, બધી છે. માટીને કોઈ પ્રેરણા આપનાર ન હોય તો માટી ઉપાદાન છે, ઘડાનું, કુંભનું, દારૂના માટલાનું, બધું મટકીનું, બધું બરોબર છે, પણ પ્રેરણા આપનાર કોઈ નથી. તો માટી એને મેને બધા જુદા જુદા રૂપ ધારણ કરે. પડ્યું હોય તો આજે માટી જોયું તો આમાંથી તો ઘડો બની ગયો, બીજે સવારે ઉઠીને જોઈએ અરે આ માટીમાંથી તો આ કુંભ બની ગયો. કઈ ન રહે, ડબ્બામાં લોટ ભર્યો છે, રોજ ઉઠીને એ લોટ આપણે કાઢીએ થાળીમાં, પછી આપણી પ્રેરણા છે કે ભાખરી કરવી છે, આપણી પ્રેરણા છે કે ખાખરા કરવા છે, આપણી પ્રેરણા છે કે રોટલી કરવી છે, આપણી પ્રેરણા છે કે પૂરી કરવી છે, આપણી પ્રેરણા છે કે ભાઈ પરોઠા કરવા છે. લોટ કરી પોતાની મેળે ફેરવાઈ જાય, પરોઠામાં ને રોટલીમાં ને રોટલામાં ને ભાખરીમાં ને કાઢો એટલે પતી ગયું. અને આપણે જોજો, હજી હજી સમજાવું છું તમને, હજી આગળ કે આપણી પ્રેરણામાં કઈ ગરબડ હોય છે, આપણે ચોક્કસ ન હોય શું કરવું શું નહીં, અવઢવ હોય ને તો લોટમાંથી એકય વસ્તુ ન થાય, બાંધી નાખીએ, કાં તો લોંદા જેવો બાંધીએ, કાં તો એવો કઠણ હોય, પછી એમ થાય કે શું કરવું, હજી પણ નક્કી કર્યું નથી, તારી પ્રેરણા નથી, તો શું માંડો છું કરવા, એ ન થાય. તારી પાસે સ્પષ્ટ હોવું જોઈએ. કુંભારને ઘડો બનાવવો છે એનો મગજમાં ન હોય તો ઘડો બને? તો ઓલા એ કીધું કે વિનાયકનું ચિત્ર કરવા ગયો પણ એની પાસે કઈ બધું પિક્ચર નહોતું તો વાંદરાનું ચિત્ર બની ગયું. તમારી પાસે પ્રેરણાનું સ્વરૂપ સ્પષ્ટ હોય તો માટીમાંથી કોઈ આકાર બને, લોટમાંથી કોઈને પ્રકારની વાનગી બને, એનામાં ક્ષમતા છે, એનું ઉપાદાન છે. આ બધા નિશ્ચય નહીં વાળા છે ને, એવું માથું ફેરવી નાખે ને કે ઉપાદાન વિના કઈ ન થાય. ઉપાદાન તો બધું પડ્યું છે, એમાં શીરો થવાનું છે, પણ થશે કઈ નહીં અને ફેંકી દેવું પડશે. ઉપાદાન છે ભાઈ, પણ નિમિત્તના યોગ વિના એનું ઉપાદાન કારણ પ્રગટ થતું નથી. એ જે લોટની અંદર ઉપાદાન કારણ રોટલીનું થયું, ઉપાદાન કારણ શિવરાનું થયું, ઉપાદાન કારણ ભાખરીનું થયું, એ કારણ કોણે આપ્યું? આ જીવે આપ્યું. ઉપાદાન એક વસ્તુ છે, શક્તિ જ છે, અને ઓલું ઉપાદાન કારણ છે. રોટલી માટેનું ઉપાદાન કારણ લોટમાં આવી શકે, પણ રોટલી માટેનું ઉપાદાન કારણ તમે માટીમાં આપો તો નહીં આવે, કેમ કે ઉપાદાન જ નથી, તો ઉપાદાન કારણ ક્યાંથી પ્રગટ થાય? શક્તિ છે, ઉપાદાન છે, એનામાં શક્તિ છે, સત્તા છે, એનામાં સત્તા છે. જીવમાં સિદ્ધ બનવાની સત્તા છે, આ એનું ઉપાદાન છે. પણ એ સત્તામાં ઉપાદાનનું નામ લે, એટલે કે સદગુરુ આજ્ઞા જીવદશા જીન દશા નિમિત્ત કારણમાં, પણ મારે નિમિત્ત નથી આપવું, હું સિદ્ધ જ છું. તું સિદ્ધ નહીં થા, કરોડો વર્ષ સુધી પડ્યો રહીશ તો માટી જેમ ઘડો ન થાય એમ તું સિદ્ધ નહીં થા. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને. તારામાં શક્તિ છે, સિદ્ધત્વની ના નથી, તું જ સિદ્ધ છો, સિદ્ધત્વ તારામાં પ્રગટે એવી પૂર્ણ શક્તિ છે, પણ છતાં તું અનંત કાળ સુધી ભ્રાંતિમાં જ સ્થિત થઈશ, બાકી કોઈ બીજો ઉપાય નથી. કારણ કે તે ઉપાદાનના નામ ઉપર નિમિત્તનો નિષેધ કર્યો, કે જે નિમિત્ત અને ઉપાદાન કારણ પ્રગટાવે છે, ઉપાદાનમાં ઉપાદાનનું કારણ પ્રગટાવે છે. કારણને કાર્ય સાથે સંબંધ છે. હવે નિમિત્ત જ એવું મળ્યું કે જે નિમિત્ત કારણ બની શકતું નથી ઉપાદાન માટેનું, એને સિદ્ધત્વ જોઈએ છે, તો એનું નિમિત્ત કારણ સદગુરુને જીન દશા જોઈએ, વિતરાગ દશા જોઈએ, વૈરાગ્ય અને ઉપશમ જોઈએ. એમાં ભોગ શોખ ન ચાલે, એમાં ભોગનું કારણ આપે કે હું સિદ્ધ છું, મારે સિદ્ધ થવું છે, પણ દારૂના પીઠામાં બેઠા બેઠા થવું છે, નહીં થાય. નિમિત્ત છે, પણ નિમિત્ત આ તારું ઉપાદાન કારણ સિદ્ધત્વનું છે, એને માટેનું નિમિત્ત કારણ બની શકતું નથી. એ નિમિત્ત બીજા માટે કારણ બની શકશે, સિદ્ધત્વ માટે નહીં બની શકે. તારે ઉપાદાન કારણ ઊભું કરવું છે સિદ્ધત્વનું, તારે ગાંડા બનવું છે, બેહોશ બનવું છે, અભાન બનવું છે, તો દારૂનો શીશો બરોબર નિમિત્ત છે, થઈ શકશે. બે પ્યાલી ત્રણ પ્યાલી ચડાવી જા પછી તું ભાન ભૂલી જઈશ. અને લોકો આ પ્રયોગ કરે છે, એટલા બધા દુઃખથી કંટાળ્યા છે, એની જે દુઃખ જેના સ્વરૂપમાં આવ્યું છે તે સ્વરૂપમાં. કોઈને કાય દુઃખના તો અનંત પ્રકાર છે, કોઈને રોગ સહન થતો નથી, કોઈને સંબંધીઓ સહન થતા નથી, કોઈને ધંધાની ચડ ઉતર સહન થતી નથી, કોઈને ભાવની વધઘટ સહન થતી નથી. તો એનાથી બચવા માટે કહે છે કે અમે એટલા માટે શરાબ પીએ છીએ કે અમે આ જગતની વર્તમાન પરિસ્થિતિને સહન કરી શકતા નથી, અમારે ભૂલી જવું છે, અમારે અભાન થવું છે, અમારી સભાનતામાં આ દુઃખ સહન થતા નથી. જો અમે સભાન હોય તો આ બધું છે, પણ સહન કરવાની અમારામાં તાકાત નથી, માટે અમને ગમે તેમ કરીને તમે ઘેનમાં નાખી દો. બહુ રોગ આવે ડોક્ટર શું કરે? સેડેશન, તેને અત્યારે માઇલ્ડ ડોઝ આપી દો. અને કોઈ ઉપાય નથી, એની પોતાની શક્તિ નહીં હોય જજુમવાની, એની પોતાની શક્તિ નહીં હોય તો આપણા ઉપદેશ શું કરે? કઈ નહીં કરે. ત્યારે એક ઉપાય આવે કે અત્યારે આને જરાક ધ્યાનમાં નથી દેવો. કેટલું કેટલું ને કેટલાય લોકો એટલા માટે ઊંઘની ગોળીઓને વ્યસની થઈ જાય છે, અને કોક દી પછી વધારે લઈ લે છે કે ભાઈ કાયમને માટે ઊંઘી જાઓ. આ ઊંઘીને પછી જાગવાની ઉપાધિ તો કરીને, અને ઊંઘવાથી દર્દ વયું નહીં જાય, ઊંઘવાથી મુશ્કેલીઓ પણ ભાઈ નહીં. હું જાગીશ ત્યારે એ બધી ઈ નહીં હશે, ઉલટાનું એનું સ્વરૂપ વધારે હશે. આ સંસારની જે કાર્યકારણના નિયમ છે, આ બધા તત્વ શાશ્વત છે, પરમાર્થ માર્ગમાં પણ એટલા જ લાગુ પડે. પણ જીવની પાસે સમજણ નથી, સમજણનો મોટો અભાવ. એટલે જ્ઞાનીઓ એમ કહે કે ભાઈ જે કઈ તું કરે છે એ તું કરતો ખરો, પણ એને માટે સરસ કેવો છો કે આપ હી બાંધે આપ હી છોડે નિજ મતિ શક્તિ વિકાસી. તારી શક્તિનો જેટલો વિકાસ થશે એના આધાર ઉપર કાં તો તું છૂટીશ અને કાં તો તું બંધાઈશ. પણ કેના આધાર ઉપર? તારી શક્તિ. તારી શક્તિનો વિકાસ પોઝિટિવ છે નેગેટિવ છે, સમજણ સાથેનો છે અણસમજણ સાથેનો છે, જ્ઞાનથી છે અજ્ઞાનથી છે, કોઈના બોધથી છે કે પોતાના સ્વચ્છંદથી છે. જે પ્રમાણમાં તારી શક્તિનો વિકાસ છે એના પ્રમાણમાં તું બાંધછોડ કર્યા કરે છે કર્મની, એ થયા કરશે. એટલું સરસ સમાધાન ગુરુ આપે છે કે ભાઈ આ સહજ સ્વભાવ નથી. અને પેલો કહે છે કે સાહેબ એ નથી તો આ તો અસંગ છે આત્મા. તમે જ કહ્યું અને જ્ઞાનીઓએ બધા શાસ્ત્રોમાં લખ્યું કે આત્માનું સ્વરૂપ શું? અસંગ. એ સ્વયંપૂર્ણ દ્રવ્ય છે, સ્વતંત્ર દ્રવ્ય છે. આત્મા કોઈના ઉપર લાચાર નથી, કોઈના ઉપર મજબૂર નથી, એને કોઈના સંઘની જરૂર નથી, એ પોતામાં પરિપૂર્ણ છે. આત્મા અસંગ છે અસંગ છે અસંગ છે તો અસંગ છે નો બંધ કરે, એને કઈ બંધ કરવા માટે સાધન તો જોઈએ ને, એની પાસે કશું જ નથી. આત્મા સદા અસંગ શબ્દ પણ સરસ મૂક્યો છે જવાબમાં ગુરુ, સરસ સમજાવે છે. અસંગ છે, તારી વાત ખોટી નથી. તું આત્માનું શુદ્ધ આત્માનું જે સ્વરૂપ સમજ્યો છો એમાં આત્મા અસંગ છે, એમાં કોઈ શંકા મુશ્કેલી ક્યાં છે? તું ભાનમાં આવતો છે, તું અભાનમાં અસંગ નથી, ખોટી વાત કરમાં. પણ નિજ ભાને તેમ તું જે કહે છે એ બધું બરોબર છે કે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. આત્મા તો અસંગ છે સાહેબ, નિરાળો જ છે, એને આ કોઈ સાથે કઈ સંબંધ નથી. સંજોગો ગમે તો હોય એ રાગ દ્વેષ કરે જ નહીં, એ તો અસંગ છે, એને અસર થાય જ નહીં કોઈ, અસંગ છે. એને સંઘનો સ્પર્શ નહીં, એને સંયોગોનો સ્પર્શ નહીં, એને સંબંધોનો સ્પર્શ નહીં. આ તમે આવું બધું ક્યાંથી કાઢ્યું કે સંઘથી સંબંધથી સંયોગોથી સંગ્રહથી પરિગ્રહથી એની અંદર આ પ્રકારના ગમા અણગમાના વિભાવના રાગના વિકારના બધા ભાવો થાય છે અને માટે કર્મ બંધાય છે. રાગ દ્વેષના પરિણામ થાય છે માટે કર્મ બંધાય છે, રાગ દ્વેષના પરિણામ સંઘથી બંધાય છે. સંઘ ન હોય તો શું રાગ દ્વેષ થાય? તો અમે તો અસંગ છીએ, શું ખોટું છે બોલો? સદગુરુ કે છે અમે ક્યાં કીધું કે તો અસંગ નથી, પણ તને જ્યારે તારા સ્વરૂપનું ભાન પ્રગટે ત્યારે, તારું ભાન તને જો પ્રગટ થાય તો તે વખતે તું પરમાર્થથી અસંગ છો. જ્યાં સુધી તું તારા ભાનમાં નથી પણ પૂદગલના સંગમાં રાચી માચીને રહ્યો છું, પરના સંગમાં રાચી માચીને રહ્યો છું, પરના સંગમાં સુખી ને પરના વિયોગથી દુખી માનીને રહેશ તો તને આમાં તારું અસંગપણું ક્યાં છે? અનાદિકાળથી તું અસંગ રહ્યો જ નથી, તે તો પરમાં સુખ માયનું છે, પરમાં હિત માયનું છે, પરમાં પોતાપણું માયનું છે, પરમાં આસક્તિ કરી છે, પરમાં મમત્વ કર્યું છે, અને એના કારણે જે કઈ ભાવોનું પરિણમન છે તારા, એ ભાવો ઔદયિક ભાવો છે. તારો ક્યાં પરમ પારિણામિક ભાવ હતો? આત્માનો પરમ પારિણામિક ભાવ અસંગ છે. આત્માનો પરમ પારિણામિક ભાવ અસંગ છે, પણ ઔદયિક ભાવમાં છું. ઉદયિક ભાવ એટલે જેવો ઉદય આવ્યો, ઈષ્ટનો સંયોગ થયો તો નાચવા માંડેશ, અને ઈષ્ટનો વિયોગ થયો તો દેકારો કરશ, અનિષ્ટનો સંયોગ થયો તો પોકો મૂકીને રોવે છે, અને અનિષ્ટનો વિયોગ થયો તો હાય કાસ ગઈ, આનંદ થઈ ગયો તને. તારી આખી પ્રવર્તન એ સંગને યોગે છે. સંગના યોગે જીવ પોતાનું ભાન ભૂલો, અને વાત અસંગની કરશ. જુઓ, જાણપણું છે આપણી પાસે, પણ જાણપણું કેવું વિપરીત થાય એ આ બતાવે છે, કે આ જે નિશ્ચય નહીં થી બધાને બોલતા શીખી જાય બધું. ઉદય આવ્યો છે ને આ બધું નિશ્ચય છે ને આ તો ઉપાદાન છે ને આને તો નિમિત્ત છે, આ બધું શબ્દ એવા બધા બોલે કે ઓલા લખનાર જ્ઞાની હોય ને એના કરતા અડાયો હોય. જ્ઞાનીને એમ થાય કે અમે ભૂલ કરી ગયા, પણ આ વિવેકહીન પણ વિવેક નહી. શબ્દો ખરા, બોલવામાં વિવેક નહી. અને પાછો માને કે મને શબ્દ આવડ્યા એટલે મને જ્ઞાન છે. જ્ઞાન શબ્દનું છે કે ભાવનું છે? તને કઈ ખબર તો પડતી નથી. અને એને તો સીધું સદગુરુને કહી જ દીધું કે આત્મા અસંગ છે સાહેબ, આ કઈ બંધ કરે? બોલો, તમે ના પાડો કે અસંગ નથી? એને એમ હતું કે સદગુરુ એમ કેસે કે આત્મા સદા અસંગી નહીં કે છે? સદગુરુ કે જુઆ, સદગુરુ આને કહેવાય. સદગુરુ વાત સાચી છે તારી, અસંગ જ છે. આત્માનું સ્વરૂપ, શુદ્ધ આત્માનું સ્વરૂપ અસંગ જ છે. પરમાર્થથી આત્માનું સ્વરૂપ અસંગ જ છે. પણ તને કેમ ના અનુભવાનું એ અસંગનું સ્વરૂપ? કેમ કે તારું અજ્ઞાન છે, અભાન છે. કર્મ બંધ સંયોગથી જ્યાં લગ આત્મા અભાન, તું અભાન છો ત્યાં સુધી તને બંધ છે. તું ભાનમાં આવીશ તો તને બંધ નથી, અસંગ છો તું, પણ તું અભાનમાં છો. એટલે અહીંયા કહ્યું એનો ઉપાય શું સાહેબ? તો જવાબમાં કે છે, નિજ ભાને તે. તને જ્યારે તારા સ્વરૂપનું ભાન થાય, તને કેમ અનુભવ નો આવ્યો? તો કે પણ નિજ ભાને તેમ. જો તારા ઉપર આવું કોઈ દશાનું ભાન થાય, કોઈ કૃપા થાય, તો તને ચોક્કસ અસંગતાનું ઓળખાણ થઈ જાય. જ્ઞાની પુરુષો સભાન દશામાં છે, અને ત્રણ દશા સરસ કીધી છે. કઈ કીધી છે? અભાન, બેભાન અને સભાન. અભાન એટલે ભાન ન હોવું, તે સાદો સીધો અર્થ. ભાન ન હોવું તે. પણ બેભાન એટલે ભ્રાંતિમાં હોવું. પોતાને ભાન ન હોય તો માનવું કે મને ભાન. બેભાન અને સભાન જાગૃત. પ્રાય જગતના જેવો અભાન કરતા બેભાન વધારે છે. એવું ખોટું એકાંતમાં પકડે, મતનો આગ્રહ કરે, સ્વયંનો બેભાન દશાંક કરે. હું કઈ જાણતા કઈ ખબર નથી એનું, જલ્દી થઈ જાય જલ્દી, કેમ કે અભાન છે, ભાન આપી દીધું. બોલો, બે ભાન વાળો છે. અભાન નું ભાન છે, અને પછી પોતાના સ્વચ્છંદ નું બીજું ભાન ચડ્યું છે. અભાન એટલે એમાંથી એને પેલા એની જે લખેલી પાટીમાં બધું ભૂસવું પડે છે. એક ભાન કાઢી પછી બીજા ભાનમાં આવે, પછી નવરો થાય કે હા હું કઈ જાણતો નથી એવી ભૂમિકામાં આવે ત્યારે ગુરુનો બોધ એને પરિણામી થાય. ત્યાં સુધી ન થાય. જે પોતાની વાત લઈને ગયો હોય, પોતાના મત લઈને ગયો હોય, પોતાની માન્યતા લઈને ગયો હોય, પોતાની શ્રદ્ધા લઈને ગયો હોય અને ગુરુ પાસેથી બોધ સાંભળે અને એનો મેળ ન થાય, આને પરિણામ ન થાય બોધનો. આને વિકલ્પ આવે, આ તુલના કરે, આ ચર્ચા કરે કે આમ કહેતા હતા પણ આમ છે, તો તારી પાસે હજી છે ને, તો પછી જવાની જરૂર શું હતી? તું બેભાન છો ને શું કામ જાસ? તું અભાન થઈને ગુરુ પાસે જાલા, અને જો તારો જો નિકાલ ન આવે તો પછી જો મોક્ષ ન મળે તો સર્વભાવ અર્પણ કરી દે તેના ચરણ કમળમાં વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો. પણ તું તારા ભાવ રાખીને ગુરુ પાસે જાસ, અને પછી કે અમે તો આવા ગુરુને સાંભળ્યા પણ અમને તો કઈ અસર થઈ નહીં થાય, તું બેભાન હતો ક્યાંથી થાય? અવસ્થા ત્રણ છે, તારે બેભાન માંથી અભાન થવું પડશે. બેભાન માંથી સીધો સભાન થવાય? એક ભાન તો વયું જવું જોઈએ. એ તારા સ્વચ્છંદનું, એ તારા મતનું, એ તારા આગ્રહનું, એ તારા અહમનું, એ ભાન જાય પછી તારું અભાન શેનું છે? કે ભાઈ મને સ્વરૂપનું જ્ઞાન નથી, હું કોણ છું એ મારા સ્વરૂપનું મને જ્ઞાન નથી. તો ગુરુ આપે, અને ગુરુએ આપ્યું એટલે તરત જ પરિણામ થાય, પકડાઈ જાય. આપણને પણ આ ક્યાંય સ્થિતિ સમજાતી નથી. મુનિના શિષ્યોમાં પણ અમુક બેભાન હતા, મગજમાંથી જાય જ નહીં કે ગ્રસ્થ પાસે ધર્મ હોય નહીં. અમે બેઠા છીએ ગુરુ તરીકે અને ગ્રસ્થ પાસે ધર્મ હોય? હવે આત્મા નથી ગ્રહસ્થી કે નથી સંન્યાસી, આત્માને ક્યાંય ની સાથે સંબંધ છે? એ શુદ્ધ સ્વરૂપી છે, એની પાસે ધર્મ હોય. નિર્ગ્રંથ છે, એની પાસે ધર્મ હોય. આપણે વેશ ઉપર લગાવી દીધું કે વેશ નથી. વેશ સાથે ધર્મનો શું સંબંધ? માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. આ તો એને કહ્યું કે આ તો તારા મતાર્થીનું લક્ષણ છે, અને આ મતાર્થીનું લક્ષણ આપણે કહેવાતા ગુરુઓમાં જોવા મળે છે, એનું શું કરવું? લક્ષણ મતાર્થી અને જોવા મળે ગુરુઓ. હવે આ બી આપણે કરાય કેદી એને થાય? એ બેભાનમાં છે, કદાચ આપણે અભાનમાં છે. તો થાય તો જલ્દી કોને થાય? અભાનવાળાને. મત છોડવો એટલે આપણે અભાન થઈ જવું. જ્યાં સુધી મતાર્થની દ્રષ્ટિ છે ત્યાં સુધી બેભાનની અવસ્થા છે. અને જીવને જ્યારે આવું થાય છે ને ત્યારે ઘણા જીવો બેભાન બની જાય છે. તો પેલો ઉપાય શું કરવો પડે? એને ભાનમાં લેવો પડે. એ ભાન એટલે એનું અભાન અવસ્થા જે હતી એમાં, અને પછી એને ડાયો કરાય. પણ બેભાન થઈ ગયો છે તો પેલા તો એને આ એને ભાનનો નશો ચડી ગયો છે, એટલે એને પેલા હેઠો ઉતારવો પડે. વાતને જ્યારે સમજાય નહીં અને શિષ્યના આવા આવા પ્રશ્નો અને સદગુરુની કૃપા તો જુઓ, એ કે છે અમે કે ના પાડીએ છીએ તને, પણ નિજ ભાને તેમ. નિજ ભાન એટલે પોતાનું ભાન. તું નિશ્ચય નહીં થી અસંગ છો, પરમાર્થ થી અસંગ છો, પણ એવી અવસ્થા તે હજુ પ્રાપ્ત કરી નથી. તું કર્મ રહિત છો, પરંતુ આવી અસંગ દશાનો અનુભવ થશે ક્યારે? તો કે પણ નિજ ભાને તેમ. મારું શુદ્ધ સ્વરૂપ તો કર્મ રહિત છે, પણ અત્યારે વર્તમાનમાં કર્મ સહિત છે. મારું શુદ્ધ સ્વરૂપ મુક્ત છે, પણ વર્તમાનમાં બંધ દશા છે. કૃપાળુદેવે આ વાતને ચિંતનમાં લીધી, અનુપ્રેક્ષામાં લીધી, કે કોઈ પણ કારણથી તને કારણ શોધવાનો પ્રયત્ન કર, તને ન મળે તો સદગુરુને પૂછ, પણ કારણ છે એ નક્કી કરી લે. શું? કે એને બંધ દશા વર્તે છે અને એ વાતનો સંશય કોઈ કાળે પણ નહીં થાય. હું કારણ જાણું કે ન જાણું એ પછી વાત છે. કેટલી ભૂમિકા શિષ્યની, સાધકની, મુમુક્ષુની, જિજ્ઞાસુની ભૂમિકા કેટલી સ્વસ્થ છે કે કોઈ કારણથી એને બંધ દશા વર્તે છે. નહીં તો આ રખડપટી, આ પરિભ્રમણ, આ સુખ દુઃખના અનુભવ, આ ગતિ નામ ધારણ કરવું, આ હોય નહીં. આ જન્મ મરણ ધારણ કરવા બને નહીં. આત્માને કોઈ સંબંધ નથી, પણ જરૂર કંઈક બંધ દશા વર્તે છે, કોઈ કારણથી વર્તે છે. એનો કોઈ કડે સંશય ન થાય. આ છે શ્રદ્ધા, આ સમ્યકત્વ. આનો ઉપાય થાય હવે. મને બંધ હોય જ નહીં, બંધ મોક્ષ છે, કલ્પના. આત્માને વળી કોણ બંધ કરે? આત્માને કોણ બાંધે? કર્મ તો જડ છે, ચેતનને શું કરી શકે? એક દ્રવ્ય બસ આ તૈયાર છે ને, માળા તૈયાર છે, પોપટિયું જ્ઞાન તૈયાર છે, સંદર્ભ નથી, સંગતિ નથી, એ વિનાની વાત છે. માત્ર શબ્દો યાદ રહી ગયા અને કોકે ગોખાવી નાખ્યા, એનાથી તત્વદર્શન ન થાય. કોરી તત્વજ્ઞાનની વાત, લુખી તત્વજ્ઞાનની વાત, શુષ્ક તત્વજ્ઞાનની વાત ગમે એટલા પાઠાંતર કરો, માથે ચોટલી બાંધીને ભણો, 14 પૂર્વનો અભ્યાસ કરો, કરવો હોય તો કરો ને. 9 પૂર્વનો અભ્યાસ કર્યા પછી પણ આગમ કે છે અજ્ઞાની છે, જો એને જીવને જાણ્યો નહીં તો. જો હોય પૂર્વ ભણેલ 9 પણ જીવને તો સર્વતે સાક્ષી છે, આગમની સાક્ષી. અને આગમ એટલે અનંતા કેવડી ભગવંતો, અનંતા અરિયંતો, અરિયંતા સીધો, એની વાણી, આપ્તની વાણી, એ સાક્ષી છે. અમારે કઈ કેવું નથી. વાત જ્યાં સુધી બેસે નહીં, પકડાય નહીં, ચિંતનમાં આવે નહીં, ઝૂરણામાં આવે નહીં. જ્યારે નવરા પડી ત્યારે નિધિ ધ્યાસમાં ગોળાતું હોય, સતત ગોલન થતું હોય, સ્વાધ્યાયના સમયે નહીં, પછીના સમયે કામ કરતા હોય, પોતાનું બધું ચાલતું હોય, અંદરની ધારામાં જ્ઞાન ધારા ચાલે અને કર્મ ધારા ચાલે, ઉદયથી કર્મધારા ચાલે, ઉદયથી કર્મધારા ચાલે અને ચિંતનથી જ્ઞાનધારા ચાલે, તો ઓલી ઉદય ધારા છે ને એને કોઈ બીજું બળ મળે નહીં. એ જેવું પ્રકારનું હોય ને એવું આવીને પછી ચાલ્યું જાય છે. પણ આ તો મજબૂત કરે છે ને, 10 દેતા જાય છે ભેટમાં, એક કર્મ આવે અને બીજા 10 આપી જાય છે. કારણ શું? કે જ્ઞાનધારા કર્મધારા સાથે ભળી જાય છે. આને કહેવાય ઉદય ભાવ. એનો પોતાની જ્ઞાનધારા ચાલતી જ નથી, તત્વની, સમજણની, વિચારની, ચિંતનની ચાલતી જ નથી. અને વિચાર વિનાના ધર્મના અનુષ્ઠાન કર્યા હોય તો એને જ્ઞાનધારા આવે ક્યાંથી? આત્માના લક્ષ્ય વિના ક્રિયાકાંડ કર્યા હોય તો જ્ઞાનધારા જાગે કેવી રીતે? તો કે છે કે તને અનુભવ અસંગતાનો છે કે સંગનો છે? જ્ઞાનીએ કહે છે કે ભાસત તને ન કેમ, તને ભાઈસો આત્મા, એ અસંગ ભાઈસો કે સંગ ભાઈસો? આવરણ રહિત એવા આત્માનો અનુભવ તને કેમ થાય? અત્યારે અંદર તું જો કે તારો આત્મા અસંગ છે કે સંગી છે, તો કે છે રાગ થાય છે, દ્વેષ થાય છે, અહંકારની વૃત્તિઓ જાગે છે, કામવાસના જાગે છે, માયા લોભ થાય છે, જગતના પદાર્થનું આકર્ષણ તને થાય છે, ગમો અણગમો થાય છે, તો તું અસંગ છે નો? આ સંગી ભાવ છે કે અસંગી ભાવ છે? આ બધા ભાવ સંગી ભાવ છે તો તને કેમ થાય? આ સંગી ભાવ છે તો તને શું કેમ થયો? તને થાય છે એનું કારણ કે તું અસંગ નથી પણ સંગી છો. એને નિમિત્ત જ માનીએ છીએ, નિમિત્ત કારણ નથી માનતા. જો શાસ્ત્રોને કારણ માનીએ, સદગુરુ જીન દશા આ બધાને કારણ, સત્સંગ સ્વાધ્યાય આ બધું નિમિત્ત કારણ છે. અને એ મારા ઉપાદાન કારણને જાગૃત કરશે, મજબૂત કરશે, એનાથી મારી આખી દિશા પલટાઈ જશે, સંગીપણું નરમ થશે. વૈરાગ્ય આવે એટલે શું થાય? ધર્મના કોઈ પણ ક્રિયાઓ કરો તો જીવમાં વૈરાગ્ય જાગે કે મોહ જાગે? વૈરાગ્ય જાગે, ઉદાસીનતા જાગે, વિરતિના ભાવ જાગે. જ્ઞાનની આરાધના કરીએ, જ્ઞાનની ઉપાસના કરીએ તો વિરતિના ભાવ જાગે, જગત પ્રત્યેનું મોહાકર્ષણ નબળું પડે. તો કે છે, તું જો તને ખબર પડશે કે તું અસંગ છેનો, નિજનું ભાન થાય ત્યારે જ તું અસંગ થઈ શકીશ, ત્યાં સુધી નહીં થાય. નિજનું ભાન કરવું છે. અને એમાં કે છે કે આટલા બધા લોકો બેઠા છીએ, શાસ્ત્રો વાંચ્યા છે, ધર્મની આરાધનાઓ ચાલે છે, પણ નિજભાન કેટલાને, કેટલાને થાય છે? અને જો કેનારને ન થતું હોય તો સાંભળનારને શું થાય? આખો સમુદાય, આખો માર્ગ આવી પ્રકારનો આપણને સદગુરુ વિનાનો માર્ગ છે. માર્ગને પામેલો માર્ગને પમાડે. જે ખામી છે, જુદા જુદા ગચ્છ થઈ જશે, સંપ્રદાય થઈ જશે, પંથ થઈ જશે, ગ્રુપ થઈ જશે, આશ્રમ થશે, મઠ થશે, જૂથ બનશે, પણ એનો જો કોઈ નાયક નહીં મળે, જાગૃત પુરુષ નહીં મળે, પામેલો પુરુષ નહીં મળે, પ્રાપ્ત પુરુષ નહીં મળે, તો એના સમુદાયમાં જવાથી થશે શું? અને બહુ સમજવા જેવી વાત છે, ક્યારેક સંઘભાવ હોય એના કરતા વધારે મજબૂત થાય. કેમ કે સામાન્ય જીવનમાં જે નહોતો એ ત્યાં બની જાય. વૈભવમાં ચડ્યો, સિદ્ધિમાં ચડ્યો, પ્રસિદ્ધિમાં ચડ્યો, પોપ્યુલારિટીમાં ચડ્યો, જય જયકારમાં ચડ્યો, નારાબાજીમાં ચડ્યો, અરે આ તો ક્યાંય નહોતા તારામાં, હાવ શાંત હતો ઘરમાં બેઠો બેઠો, એમાં તું આ છંદે ક્યાં ચડી ગયો? હવે આમાંથી તું ઉતરીશ કદી? સંગી ભાવ વધે છે. કૃપાળુ દેવે એક સરસ પત્રની અંદર કેટલી સરસ વાત લખી છે, આપણે પત્ર તો વંચાઈ જાય છે. એ જ સંપ્રદાયથી જીવનું કલ્યાણ થાય કે જ્યાં જીવ અસંગપણે બધી ક્રિયાઓ કરવામાં આવતી હોય. હે, અને જ્ઞાન ઉપર જીવનું લક્ષ્ય પણ બધી ક્રિયાઓ અસંગથી થતી હોય. જ્યાં સંઘનું મહાત્મ્ય છે, જ્યાં સંઘનું જોર છે, કેટલા આવ્યા, 5,000 કે 7,000, સંઘનું જોર છે, આટલું વૈધું કે આ વૈધું, આરંભ સમારંભનું જોર છે, જીવના સંગી ભાવ વધે કે ઘટે? બે આપ્યા છે ને, એવા સંપ્રદાયથી જીવનું કલ્યાણ છે, બાકી નથી. તમે ગમે તે સમુદાયમાં જાઓ, ગમે તે આશ્રમમાં જાઓ, ગમે તે ગચ્છમાં જાઓ, ગમે તેવા મુનિ આવ્યા એટલે બધે ચડ ઉતર તો ચાલ્યા જ કરે છે કે હમણાં આ બાજુ કોક કે ગોંડલ ગચ્છ હમણાં જોરમાં છે, કોઈ કે ના હમણાં તો લીમડી વાળા જોરમાં છે, કોઈ કે હમણાં તો આ બધા ભુવન ભાનુ વાળા જોરમાં છે, કોઈ કે રામ વિજય વાળા જોરમાં છે, અરે આવા બધા જોરમાં રહી જશે, બધા સંઘમાં છે. બતાવો સંપ્રદાય એવો અસંગના જોરમાં હોય, બહુ મુશ્કેલી છે. એટલે અહીંયા કહે છે કે અહીંયા કહે છે આ તો ડબ્બાનું ઢાંકણું મજબૂત થઈ ગયું છે. એટલે આપણે કહીએ ને કે તારા બુદ્ધિના બારણા બંધ કર્યા છે, કે આટલા અનંત જ્ઞાનનો તું ધણી અને આવી સાદી સાદી વાત અમે તને સમજાવીએ છીએ અને તને પકડ નથી આવતી, સમજ નથી આવતી. ભલે પુરુષાર્થ પછી થશે, કાંઈ વાંધો નહીં, પણ તું એક સમ્યક સમજણવાળો તો થા, એક સમ્યક દ્રષ્ટિવાળો તો થા. દર્શન પછી થશે, સમ્યક દ્રષ્ટિ ન હોય તો સમ્યક દર્શન ન થાય. એવી રીતે તારી સમજણ સમ્યક ન હોય તો સમ્યક શ્રદ્ધા ન થાય. શ્રદ્ધા થાય ખોટી થાય, કેમ કે સમજણ ખોટી છે. સમજણ જીવનનો આધાર છે. કયા પદમાં કહ્યું? મુક્તાનંદ સ્વામીના પદમાં કૃપાળ દેવે ગાયું, હા, ઉદય ઉદ્રક જેવો આ સંસાર રે, ઉષ્ણ ઉદક જેવો આ સંસાર રે, તેમાં સમજણ મોટો સાર છે. આ સંસાર તો ઉકળતા પાણી જેવો છે, ઉકળતો છે, એમાં સમજણ મોટું સાર છે. લેવાની સમજણ છે. ગમે તેટલી ગાથાઓ જાય, ગમે એટલા સ્વાધ્યાય, ગમે તે ગ્રંથ કરીએ, રોજ રોજ વિચારવાનું એટલું કે આપણી સમજણ કેટલી બધી, સ્વરૂપ વિશેની સમજણ, અધ્યાત્મ વિશેની સમજણ, સંપ્રદાયની સમજણ નહીં. સંપ્રદાયને કામ નથી, અધ્યાત્મની સમજણ. અધ્યાત્મ એટલે જેમાં આત્મા સિવાય બીજી કોઈ વાત ન હોય એનું નામ અધ્યાત્મ. ક્રિયા ગમે તે હોય, સાધન ગમે તે હોય, જો સાધન આત્માને અનુરૂપ ન થતું હોય તો સાધન બદલી નાખવાનું, મૂકી દેવાનું. કેમ કે તું ક્યાં સાધનને ભરેલો છો, તારે સાધ્ય જોઈએ છે. તો સાધ્ય કયું સાચું? જે સાધન પ્રાપ્ત કરાવે તે. જો સાધન સાધ્યને પ્રાપ્ત ન કરાવે, ચિત્તની શુદ્ધિ ન કરાવે, જીવને સભાન ન કરે, તો એ સાધન શું કામનું? તો એનો મોહ રાખીને બેઠા હોય, ગચ્છ જિંદગી ભર પકડી લે, પાઠ જિંદગી ભર પકડી લે, શું કામ? મૂકી દો. ભગવાને તો સહસ્ત્ર વિધિ પ્રમાણે સાધનો કીધા છે, હજારો પ્રકારે કહ્યા છે, તો બધા ઉપકારી છે, પ્રભુના કીધેલા છે, પકડી લેવા. પણ આ જીવને એની હિંમત ન ચાલતી, એટલે કે છે ભાઈ, છેલ્લે નિજ ભાન કરીને પોતાની શક્તિ પોતાના સ્વરૂપમાં ઠરવા માટે જ વાપરવી, તેનું નામ મોક્ષનો માર્ગ. નિજમતી શક્તિ વિકાસી, તારી શક્તિ પોતાના સ્વરૂપમાં ઠરવા માટે વાપરવી, એટલે લક્ષ્ય શું? નિજનું ભાન કરવું અને તેમાં ઠરવું, બસ આ સાધનાનું લક્ષ્ય, આ ધર્મનો ઉદ્દેશ. ગાંધીએ કૃપાળુ દેવને પ્રશ્ન પૂછ્યો, ધર્મનું સ્વરૂપ પૂછ્યું, અને કૃપાળુ દેવે શું કીધું? નિજ સ્વરૂપની પ્રાપ્તિ જે કરાવે તે ધર્મ ઉત્કૃષ્ટ, અને જેમાં સ્થિરતા કરાવી એ ધર્મ બળવાન. એક તો પેલા પ્રાપ્ત કરાવવું અને પછી એમાં સ્થિતિ કરવી, બે કામ મુમુક્ષુએ કરવાના છે. એક તો પ્રાપ્તિ કરવી સ્વરૂપની, અને પછી સ્વરૂપમાં ઠરવું, સ્થિર થવું. આ સંસાર સંગ બધું હોવા છતાં એમાં ઠરવું, નિમિત્ત હોવા છતાં એમાં ઠરવું, કર્મના ઉદય હોવા છતાં એમાં ઠરવું, બે કામ કરવાના છે. એ મોક્ષની ચાવી છે. નિજભાન અને નિજમાં ઠરવું એ મોક્ષની ચાવી છે. અને છેલ્લે ઓલા એ બાજી લગાવી છે બરાબરની, એને શું કીધું? સાહેબ, અમે તો કાંઈ કરતા નથી, અને કરનાર અમે કોણ? અમારી શું હેસિયત? ઈશ્વરની મરજી વિના એવો દાવ નાખી દીધો સદગુરુમાં, કે સદગુરુની પણ આમાં કસોટી કરી નાખ્યો. હવે ઈશ્વર નથી ને નથી કરાવતો ને એનામાં તાકાત ને, આવું કેવું? તો કે આ તો જો, આને તો ઈશ્વરની ખબર નથી ને શું આત્માની વાત કરે છે? ઈશ્વર વિશેની ધારણા શું? આખા દુનિયાનો કલેક્ટર છે, એ ધારે એને પકડી શકે, જેલમાં નાખી શકે, ધારે એને છોડી શકે. કરતા હરતા ને સમાહરતા, એનું નામ ઈશ્વર. એવી વાત મૂકી દીધી કે સૃષ્ટિનું સર્જન કરવું એ પણ એનું કામ, પાલન કરવું એ પણ એનું કામ, અને સંહાર કરવો એ પણ એનું. એ બધી સત્તા એને આધીન છે. બોલ, હવે હવે કેવું છે? કઈ કઈ કરવું નહીં, પીવો નતો, બધાનું કારણ એની બધાની પ્રેરણા ઈશ્વર. તારા પાપ બધા તું કરસ અને એનું ખતવણી કરસ ઈશ્વરના નામે. કોને વગો વસ્તુ? તારા સર્જનહાર ને, તારા પિતાને, પરમ પિતાને તું આ ભોગવે છે. આ તારો ક્યાંનો ન્યાય? આ તારે કર્મ માંથી બચવા માટે આ ધંધો ક્યાંથી? કેમ કે પહેલી જ વાત છે શિષ્યની, કે જો હું માન્ય કરીશ કે કર્મનો કરતા હું છું, તો આ બધી જવાબદારી મારા ઉપર આવી જવાની. અને એને સદગુરુને કહી દેવું છે, સાબિતી કરવું છે કે સાહેબ હું તો નહીં જ, કાં બીજા ગમે ત્યાં કર્મ હશે, કાં સહજ હશે, કાં સ્વભાવ હશે, કાં પ્રકૃતિ હશે, અને કાં ઈશ્વર હશે, પણ હું તો નહીં જ, કેમ કે મારે એ જવાબદારી લેવી. એટલે એના શંકામાં પણ શબ્દ શું કહે છે, મિથ્યા મોક્ષ ઉપાય. મારે શું કેમ ઉપાય કરો મોક્ષનો? ઈશ્વરને મોક્ષ કરાવવો હશે ત્યારે કરશે. હે પ્રભુ, તારે જયારે દોરી ખેંચવી હોય ત્યારે તું જ મારો ઉદ્ધાર કરજે, તું જ મારો ઉદ્ધાર કરજે. અને ઘણી વાર આ ભક્તિ માર્ગની અંદર આવે શરણાગતિનો ભાવ છે. મૂળ તો અહમ નષ્ટ થવું જોઈએ. ઈશ્વર એ શુદ્ધ સ્વભાવ છે, પરમાત્મા સ્વરૂપ છે, શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે. અને જીવને અહમ કોઈ હિસાબે ન જાય, સમર્પણ વિના ન જાય. શરણાશક્તિ એ પહેલી ભૂમિકા છે. આપણે આપણો અહમ, આપણું બેભાન બોધ પરિણામ નહીં પામે. એટલે જ્ઞાની પુરુષોએ એટલી બધી ઉત્કૃષ્ટ રચના કરી છે કે તું મુક બધું અને તું એના શરણે જા. અને શરણાગતની ભાષા આ છે બધી, કે પ્રભુ તું જ મને તારે તો હું તરીશ. પણ એ તારતો નથી, તારવા માટેની શક્તિ આપે છે, શક્તિ આપે છે, સામર્થ્ય આપે છે, તારા કર્તૃત્વને જગાડે છે. એ કરતો નથી. આક્ષેપ મુકાય કરતાપણાનો, પણ ઈશ્વર શુદ્ધ સ્વભાવ, એનામાં કરતાપણું નથી. તારા કર્મનો નાશ તારે જ કરવાનો છે. પણ આવું ઈશ્વરની પાસે એવું પ્રેરણા તત્વ છે, એટલે અહીંયા કે છે કે ઈશ્વર આની પ્રેરણા ન કરે. પ્રેરણા આપે તો કંઈક, બાપ આપે તો સારી શિખામણ આપે. એટલે એને સરસ વાત કરી છે. અને આ તો જૈનોની માન્યતા, કે જૈનોની નથી, આ સત્ય છે જગતમાં. જૈનોએ એનો સ્વીકાર કર્યો છે, ઈશ્વર કોઈ કરતા, ઈશ્વર કોઈને દુખી કરે, ઈશ્વર કોઈને હેરાન કરે, ઈશ્વર કોઈને સંસારમાં રખડાવે અને એની મરજી થાય તે દી ઉપાડી લે, ઉપાડીને પાછું એનું નાશ કરી નાખે, આ ઈશ્વર ન કરે. આ જૈનોની માન્યતા નથી, આ વાસ્તવિક સત્ય છે. એ સત્યને જૈન દાર્શનિકોએ જોયું, તીર્થંકરોએ એના જ્ઞાનમાં જોયું. તીર્થંકરો તપ્યા, તપ તપી તપીને એમણે દેહથી ભિન્ન થઈ અને આ લોકનું સ્વરૂપ જોયું. અને એને અહીં સુધી આગળ ગયા, કેટલાય જઈ શક્યા નહીં, કેટલાયને સહારો મળી ગયો, આશરો મળી ગયો, સમાધાન મળી ગયું. ઓહો, ઈશ્વરની વાત છે ને, વાત પૂરી થઈ ગયો, આપણે બધી સાધના કરો બંધ અને આપણે ઈશ્વર રાખીને કહ્યું કે જો આ ઈશ્વર તારું કરવું હશે એ કરશે. આ બધી વાતની અંદર માર્ગ ઈઝી થઈ ગયો, સસ્તો થઈ ગયો, બહુ સસ્તો. પાવરું તેલ ચડાવો ને હનુમાનજી હાજર. ક્યાં વાત ગઈ આખી? તત્વજ્ઞાનની વાત, અગમ નિગમની વાત ઈશ્વરની અંદરની લગાવીને આ મૂકી છે. કે જે પરમાત્મામાં અજ્ઞાન નથી, પ્રેરણા આપવી હોય તો સારી આપે. તને ક્રોધ કરવાની પ્રેરણા આપે, ક્ષમા કરવાની પ્રેરણા આપે. ગુરુદેવ કહે છે કે શુદ્ધ આત્મ સ્વભાવ જેનો છે એ ઈશ્વર સારી કે નરસી કશી જ ઉપાધિમાં પડતા નથી. એ જંજાળથી મુક્ત થયેલો છે. એ જંજાળમાં પડે અને એ જંજાળમાં પોતાને બીજાને પાડે તો સરસ સિદ્ધાંત જૈન દર્શનનો આપ્યો છે. કર્મનો, કર્મનો સિદ્ધાંત શું છે? કરણ કરાવણ ને અનુમોદન. કરવું, કરાવવું અને કરતા હોય કોઈ અધર્મ પાપ વગેરે એની અનુમોદના કરવી, એને ઉત્સાહ આપવો, એને સાધન આપવા, એને પ્રેરણા આપવી, એને જોશ આપવું, તો એ અનુમોદન છે. એ પણ સરખા ફળે. એ જેટલું પાપ કરનારને લાગે છે એટલું જ તને લાગે. હવે ઈશ્વરે જો અનુમોદના કરી તો ઈશ્વર કેટલું પાપ કરતો હશે? અને એને કોઈ તો એકલાનું પાપે અત્યારે ટળતું નથી, હવે એ આખા જગતનું કરે તો શું થાય? આપણા એકના આપણી પ્રેરણાથી થયેલા દુષ્કર્મો એમાંથી આપણે અનંત જન્મથી નવરા થતા નથી. હવે આ પ્રભુ એના આટલા સંતાન કરોડોના એ બધાને આવી પ્રેરણા આપે અશુભ કરવાની, અધર્મ કરવાની, તો આને કેટલું ફળ થાય? તો આ કેદી નીકળે ને આનો ઉદ્ધાર કોણ કરે? ભાઈ, ઈશ્વરને તમારા દોષનો ભાગીદાર બનાવશો, ઈશ્વરને તમે એના તમારા દોષનો ભાગીદાર બનાવો છો એમાં તમે ઈશ્વરની આશાતના કરો છો. ઈશ્વરની આશાતના થાય, ઈશ્વરની અવજ્ઞા થાય છે. અને કર્મબંધના જે અનેક કારણો છે એમાં દેવગુરુ ધર્મની આશાતના, અવજ્ઞા અને અસાત અવર્ણવાદ, એના જેવું કોઈ પાપ જગતમાં છે. અને એ પાપ જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે એવા અનંતાનુબંધી કર્મો અને જ્ઞાનાવરણીયના થાય છે. એટલે કોઈ પણ જન્મમાં તને સમજણ નહીં મળે, તને જ્ઞાન નહીં મળે. સુખ મળશે, તું રાજા થઈશ, ચક્રવર્તી થઈશ, પણ બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવો, શુભમ ચક્રવર્તી જેવો, ભોગ વિલાસ વાળો તો વિતરાગી નહીં થઈ શક. જ્ઞાનના બારણા ક્યારેય ખુલશે નહીં, કારણ કે આવા તત્વની અસાતરા કરવી, અવજ્ઞા કરવી, અવર્ણવાદ બોલવો, એના જેવું કોઈ બીજું પાપ નથી. પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો, આનંદ ગંજીએ પોકારી પોકારીને કહ્યું. કોઈથી આવું કરીશ માં મને વસ્તુ ન સમજાય, કઈ વાંધો નહીં. આપણને અગમ નિગમના ભેદ પકડાતા નથી, વસ્તુ સૂક્ષ્મ છે અને અમારો ઉપયોગ હજી સ્થૂળતામાંથી સૂક્ષ્મ તરફ ગયો નથી તો વાત નહીં પકડાય. પણ આજની ભૂમિકા મારી છે એ જ સત્ય છે, એ જ સાચું છે, એ જ અંતિમ છે, ઇટ ઇઝ ફાઇનલ, એનો વિચારાય. માટે સ્યાદવાદ કીધો છે, વચનનો સ્વાદ સ્યાદવાદ આવે, વિચારનો સ્વાદવાદ આવે, વર્તનનો સ્યાદવાદ આવે. હે પ્રભુ, મને તું આ સ્યાદવાદની શક્તિ આપજે કે કોઈનું વચન છે એને હું સ્યાદવાદથી સમજું, એની વાણીને, એના વચનને, એના વ્યવહારને, અને મારે પણ જે વ્યવહાર કરવો પડે સામો એ પણ હું સ્યાદવાદથી કરું, ઉચિત કરું. પહેલી વાર જે જીવ છેલ્લા ચરમાવર્તમાં આવે, ચરમાવર્તમાં એટલે અનંત પૂદગલ પરાવર્તનનો એનો અંત થાય અને એની એવી પાત્રતા થાય કે જે ચરમાવર્તમાં આવ્યો એ ચરમાવર્ત પૂરું થાય ત્યાં સુધીમાં એનો મોક્ષ થઈ જાય. એ ચરમાવર્તમાં આવેલા જીવને યશો વિજયજી મહારાજે યોગ દ્રષ્ટિમાં મૂકીને એની અવસ્થા સમજાવી છે. એ કહે છે કે અનુચિત તેહન આચરે, આચરે વાયરો પડે, અનુચિત તેહન આચરે. અને આવી યશો વિજયજી મહારાજે સજ્જાઈ, અમૃતવેલની સજ્જાઈ આપી છે. રોજ રોજ પંચસૂત્રના પાઠનું એ ભાષાંતર છે અને એની અંદર કહ્યું છે કે તે અનુચિત કરે, અનુચિત એનો વિવેક હોવો જોઈએ કે હું માનું છું એટલે સમજમાં ન આવે એટલે ખોટું, હું નહીં માનું, હોઈ શકે છે મે બી આજ તો મને પણ કાલ સમજાશે, તો મારે અત્યારે એની આસાતના શું કામ કરવી, મારે એનો વિરોધ શું કામ કરવો, મને નથી પકડાતું તો મારા પૂરતું રાખો. આ જૈન દર્શન જેવું તત્વજ્ઞાનની આ જે ચાવી છે, ભૂલ તો અત્યારે ન થાય ભવિષ્યમાં પણ ન થાય એની આ ચાવી છે સ્યાદવાદ અને અનેકાંત. ગમે તેટલી વાત નહીંની પ્રમાણની સપ્તભંગીની સાંભળો, એકાંતમાં નહીં જશો. આ સિવાય પણ કઈ હોઈ શકે છે, પણ આમ જ કીધું છે, ભલે કીધું, એ સિવાય પણ વાસ્તવિક સ્થિતિ બીજી હોઈ શકે છે જે આપણને સમજમાં આવતી નથી. જો ઈશ્વરને દોષનો ભાગીદાર ન બનાવશો, ઈશ્વર વિતરાગ છે, શુદ્ધ છે, મોહથી મુક્ત છે, અનંત જ્ઞાનમય છે, એ કર્મ કરવાની પ્રેરણા આપે છે એમ કદી કહેશો નહીં. એ મોક્ષ પુરુષાર્થની પ્રેરણા આપે છે તો એ નિમિત્ત કારણ તરીકે ચોક્કસ આપે છે સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણમાં ચોક્કસ એ પ્રેરણા આપે છે. એ નિમિત્ત કારણ બની જ શકે છે, અવશ્ય બની શકે છે. અને એ નિમિત્ત કારણ એવું છે કે અવશ્ય એનું ઉપાદાન કારણ જાગૃત થાય જ. પુષ્ટ અવલંબન છે, પણ એનો જો તમે નિમિત્ત કરીને સામાન્ય નિમિત્ત અને પુષ્ટ નિમિત્ત, સામાન્ય નિમિત્ત અને નિમિત્ત કારણ આનો ભેદ ન સમજતા હો તો માત્ર શબ્દથી કૃપાળુ દેવી એટલા માટે પણ એ ચેતવણી આપી કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સીધું, એને નકાર કર્યો, નિષેધ કર્યો, નહીં લેવા નહીં દેવા, આવો દોષ કે ના એ નિમિત્ત છે. પરમેષ્ઠી પણ નિમિત્ત છે, પંચ પરમેષ્ઠી નિમિત્ત, શાસ્ત્ર નિમિત્ત, બધું નિમિત્ત. અરે એવા નિમિત્ત છે કે તારા ઉપાદાનને ઉપાદાન કારણ જાગૃત કરાવી શકે એટલી તાકાત એનામાં છે. એટલે આપણે મંગલાચરણમાં કહ્યું કે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ શું કરે? સુસુપ્ત ચેતનને જાગૃત કરે. આ નિમિત્ત કારણ છે કે તારું અનાદિથી રહેલું સુપ્ત ચેતન એને પણ જાગૃત કરવાની તાકાત છે, અનફેઇલિંગ. એ નિમિત્ત કોઈ ફેઇલ ન જાય, ઉપાદાન કારણને જાગૃત કર્યા વિના રહે નહીં. માત્ર નિમિત્તને ઉપાદાનના એકાંગી મતારથી અર્થ કરીને ચાલવાનું અને માત્ર એક પ્રકારનો આગ્રહ કરીને વસ્તુના એક શબ્દના એક અર્થને પકડીને ચાલવાનું, એના જેવું બીજું મિથ્યાત્વ જગતમાં નથી, એના જેવું પાપ કોઈ નથી. એટલે અહીંયા કહ્યું છે, હવે ગુરુ એ સમજાવે છે. આ ઈશ્વર સુધીની બધી વાત આવી ગઈ, શિષ્યની બધી શંકા આવી ગઈ છે, હજી શિષ્યની એક શંકા બાકી છે. એને શંકા એવી મૂકી દીધી છે કે કાં તો કર્મનું કરતા પણ સાહેબ નથી, અને જો હોય, કેમ કે એને થયું કે આ બધું સમજાવ્યા પછી કહેવાના જ છે કે તું જ તારા કર્મનો કરતા છો, અને જવાબ પેલા આપી દીધો પોતે કે સાહેબ હોય તો કોઈ દી જાય નહીં, આવો વસ્તુનો સ્વભાવ છે. જો શિષ્ય કેટલો તૈયાર છે, અરે આત્મસિદ્ધિના શિષ્યની ભૂમિકા આવે ને તો એ આપણે નિયાલ થઈ જાય. છ દલીલ આપ્યા પછી કે છે કે સાહેબ હવે કહું, કેમ કે તમે એ જ કહેવાના છો, તમે માંડણી કરી છે કે છે કરતા નિજ કર્મ, તમે બધું મારે સમાધાન કરી અને મને એવું ગૂંચવી મારશો કે મારે કેવું જ પડશે કે સાહેબ હા કર્મનો કરતા જીવ જ છે. તો હવે તમને કહી દઉં કે જો એ કરતા પણ જીવનું હોય તો કાં નથી, અને હોય તો કોઈ દી જાય નહીં, આવો સનાતન નિયમ છે. સ્વભાવથી કોઈ દી વાત પદાર્થ જુદો પડે નહીં. જો તમે એને કહેતા હો કે કર્મનો કરતા છે તો એનું કરતા પણ કોઈ દી ટળે નહીં, કોઈ દી જાય નહીં. આવી વાતોને શિષ્યે છેલ્લી લીટી મૂકી દીધી. ગુરુને એવા બાંધા છે, એવા બાંધા છે. અને આ એક જ ત્રીજો ભાગ છે આત્મસિદ્ધિનો, કર્મનો. એ જ આખો અધ્યાત્મ જગતની અંદર બે જ તંત્ર, એક જીવ તત્વ અને બીજું કર્મતંત્ર. જીવ તત્વમાં જ ઈશ્વર પરમાત્મા સિદ્ધ બધું જીવ તત્વમાં છે, મોક્ષ વગેરે. અને કર્મ તત્વની અંદર આખો સંસાર છે એ કર્મ તત્વમાં છે. આ બે તત્વ જો સમજાય, તત્વથી આખું આ ચાલે છે, બંધ મોક્ષની આ વ્યવસ્થા છે, એ યથાર્થ છે. અને કૃપાળુ દેવ કહે છે આ યથાર્થ વ્યવસ્થાને કહેવાને કોઈ યોગ્ય હોય તો તે શ્રી તીર્થંકર છે એમ અમે માનીએ છીએ. અને તે તીર્થંકરનો અંતર આશય, શબ્દ પ્રયોગ વિચારજો બરાબર, અંતર આશય, તીર્થંકરના વચનનો અંતર આશય આ ક્ષેત્રે જો કોઈના વિશે હોય તો તે અમારા વિશે છે. માટે જ અમે તીર્થંકરના અનુયાયી છીએ, પછી લખ્યું ખરા અનુયાયી છીએ. તીર્થંકરથી વિરહ પડ્યો છે, મિટાવી દીધો આ પુરુષે. હવે બીજા જ્ઞાનીને ક્યાં શોધવા જવા, આ કરવું આમ, એ વિદ્વતા વાળા છે બધા, એકાંગી વાત કરશે, એકાંતની વાત કરશે. એ મૂકી દો લાભ, જો સાક્ષાત તીર્થંકર સમ કોટી સમ જો કોઈ પુરુષ મેળો હોય અને તીર્થંકર નો અંતરાશય એ નિષ્કપટ ભાવે કૃપા કરીને જો કહેતા હોય, કરુણા દ્રષ્ટિથી કહેતા હોય, અને આવું જિન શાસનની વિશેષતા છે કે ઋષભાદી એ સર્વ પુરુષે એ જ કર્યું છે, કરુણાશીલતા એ આ સંપ્રદાયની વિશેષતા છે. તો એ આધાર લઈને આ એક ત્રીજો ભાગ સમજાઈ જાય, પ્રશ્ન અને સમાધાન. સમાધાનની માત્ર એક જ ગાથા બાકી રહી છે. સમાધાનના છ પ્રશ્નો આપણે પૂરા કર્યા છે. કોઈ પ્રશ્ન હોય તો આપણે વિશેષ વિચારણા કરીએ, ફાઇનલ કઈ જવાબ મળશે એવું હું કહી શકતો નથી, પણ છતાં મુનિશ્રીએ જે આપણને આપ્યું છે એ પણ અદભુત આપ્યું છે. આ બીજું કઈ નથી પણ આપણને વિચારવાની એક જબરજસ્ત નવી દિશા આપી છે, અને એનાથી આપણી ઘણી ક્ષિતિજો ખુલી શકે એમ છે, અને પોતાને જ આ સત્યની ઉપલબ્ધિ થાય એવી દશામાં આ મુનિશ્રીએ વિવરણ દ્વારા આપણને મૂક્યા છે કે જો તને જ તારો માર્ગ મળે, આ અમારી પ્રેરણા છે, ઈશ્વરની પ્રેરણા આ છે મોક્ષના માર્ગમાં તને બતાવવાનું. તો છેલ્લી ગાથા અને છેલ્લું સમાધાન આપણે અવસર લઈશું.
સુખદા